Thank you. प्रभु आ वचनों तमारा छे अने पवित्र आत्मा देव तमे लखाव्या छे प्रभु ये वचनों नो मर्म तमे मारी आगे प्रगट करो प्रभु मारी जात ने हूँ नम्र बनाऊ छु बधा स्तंभनी पाछळ मने संताड़ो प्रभु कारण के तमे विजयी छो तमे परमेश्वर छो તમે જે કયા જે અમને શીખવા માંગો છો પ્રભુ આ વચનોથી અમારા કાનને ખોલો અમારા હૃદયને તૈયાર કરો જેથી અમે શીખીએ સાંભળીએ જીવનમાં ઉતારીએ અને ચાલીએ પ્રભુ ઈશ્વરનું નામ માંગીએ છીએ. પાછલા દિવસોમાં આપણે આના વિશે અભ્યાસ કરતા હતા ને આજે પણ આપણે એ જ હિબ્રુઓના પત્રમાં આગળ જવા માંગીએ છીએ. આ હિબ્રુઓના લેખકે જો હું એમ કહું કે વધસ્તંભની પાછળ પોતાની જાતને સંતાડી દીધી છે, આ વધસ્તંભના લેખકે આ હિબ્રુઓના લેખકે પોતાની જાતને વધસ્તંભની પાછળ સંતાડી રાખીને પ્રભુ ઈસુની સંપૂર્ણ ભવ્યતાને પ્રગટ કરી છે. પ્રભુ ઈસુની સંપૂર્ણ ભવ્યતાને ઇઝ માઇટી ગ્લોરિફિકેશન એણે રજૂ કરી છે. પણ પોતાની જાતને એણે વધસ્તંભની પાછળ સંતાડી રાખી છે. આઈ ડોન્ટ નો વાય, કારણ કે આનો લેખક એ અનોનિમસ છે. કોણ છે આપણે આપણને ખબર નથી. ઇવન સ્કોલર લોકો પણ એ નથી કહી શકે કે આનો લેખક કોણ છે. પણ એક વસ્તુ છે કે એને આ વધસ્તંભની પાછળ એણે પોતાની જાતને સંતાડી રાખી છે, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત હી ઇઝ અબોવ ઓલ, એ સર્વોપરી છે. એ દૂતો કરતા મહાન છે, એ પ્રબોધકો કરતા મહાન છે, એ મૂસા કરતા મહાન છે, એ યહોશુઆ કરતા મહાન છે, અને બધા જ યાજકો કરતા હી ઇઝ અવર ગ્રેટ હાઈ પ્રિસ્ટ. હી ઇઝ અબોવ ઓલ ના લેખકે બહુ આબેહૂબ રીતે વર્ણન કર્યું છે. નો અધર બુક ઇન ધ બાઇબલ ફોકસ અપોન ક્રાઇસ્ટ એઝ ધસ ધ બુક ઓફ હિબ્રુસ. અને જ્યારે 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 આ વાંચ્યું છે ત્યારે ઇટ્સ ઓસમ, ગજબનું આ લેખકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્ટેપ બાય સ્ટેપ રજૂ કર્યા છે કે હી ઇઝ અબોવ ઓલ. અને તેથી આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા ને કે જે તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે મોટો પ્રમુખ યાજક, એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ. અને પછી કહે છે કે 16મી કલમમાં એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. કહે છે કે પુનરુત્થાન પામીને દેવના જમણા હાથે બિરાજમાન છે. પણ અહીં ગાડી છેલ્લે આપણે જોઈ ગયા કે કૃપાસન, અને એ એક તો ન્યાયશાસન છે, ન્યાયાસન છે, અને બીજું કૃપાસન છે. છેલ્લે આપણે જોઈ ગયેલા કે આપણે કયા પ્રભુ ઈસુને અને કયા ન્યાયાસનને પસંદ કરવાનું છે. એક બાજુ છે પરાક્રમ, સામર્થ્ય અને ન્યાય, અને બીજી બાજુ છે કમ્પેશન, લવ એન્ડ ગ્રેસ. આપણે એ નક્કી કરવાનું છે કે આપણે કયા કૃપાસન પર બેઠેલા પ્રભુ ઈસુને પસંદ કરવાના છે. કારણ કે સમય એ આવી પહોંચ્યો છે કે જ્યારે એ આવશે અને ન્યાયાસન પર બેસશે ને ત્યારે આપણો ન્યાયાધીશ હશે. પણ અત્યારે કૃપાસન પર છે અને એ કૃપા તમને ને મને આપવામાં આવી છે. તો આપણે એ કૃપા પસંદ કરવાની છે અને એ કૃપાને આપણે સ્વીકારવાની છે અને તે પ્રમાણે આપણે ચાલવાનું છે. આજે આપણે એ જોવા માંગીએ છીએ કે પ્રમુખ યાજકની લાયકાત. તો પહેલી જ કલમમાં આપણે જોઈ ગયા કે છે કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવો જોઈએ. આ છે પ્રમુખ યાજકની લાયકાત, માણસોમાંથી પસંદ કરાયેલો હોવો જોઈએ. હી હેડ ટુ બી અ મેમ્બર ઓફ ફેમિલી ઓર હ્યુમન રેસ. એ માણસોમાંથી પસંદ કરાયેલો હોવો જોઈએ. યાજકની જવાબદારી, તો સૌ પ્રથમ તો યાજકનું કામ છે કે ઇસરાયેલ પ્રજાને એ દેવની સમક્ષતામાં રજૂ કરવાની અને દેવને એ ઇસરાયેલ પ્રજાની સમક્ષ રજૂ કરવાનું અને ઇસરાયેલ પ્રજાને નીતિ અને નિયમોની સમજ આપવાની. ત્યાર પછી ઇસરાયેલ પ્રજાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તેને એકવાર પરમ પવિત્ર સ્થાનમાં ઇસરાયેલ સમસ્ત પ્રજાના પાપ લઈને તેને જવાનું હતું. અને અહીંયા આપણે જોઈશું તો બીજી કલમ, અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે. મતલબ કે જે અજ્ઞાનીઓ હતા એવા કે જે અબળ હતા તેઓને ઈશ્વરના નિયમો સમજાવવા અને તેની સમજ આપી અને તેઓની સાથે સહાનુભૂતિથી વર્તવું, આ એનું કામ હતું. અને ચોથી કલમમાં શું કહે છે કે હારૂનની પેઠે જેને દેવે બોલાવ્યો હોય તે સિવાય બીજો કોઈ પોતે આ માન લેતો નહીં. હારૂનની પેઠે જેને બોલાવ્યો હોય તે સિવાય આ યાજક પદ પર કોઈ પોતાની જાતને પસંદ કરીને અથવા તો કોઈ એની નિમણૂક કરી શકતું નહીં. અહીં ગાડી છે કે હારૂનની પેઠે જેને બોલાવ્યો હોય તે. શું પ્રભુએ આપણને બોલાવ્યા નથી? પ્રભુએ આપણને બોલાવ્યા નથી? આપણે અહંકારમાં હતા, આપણે પાપોમાં હતા, આપણે કોપના છોકરા હતા. શું પ્રભુએ આપણને બોલાવ્યા નથી? અને તેથી એક પિતર 2:9 કહે છે કે તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. શું આ હક અને આ વારસો પ્રભુએ આપણને બોલાવીને આપ્યો નથી? પ્રભુએ એના અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક આમંત્રણમાં આપણને બોલાવ્યા છે અને આપણને આમંત્રણ આપ્યું છે અને એ કૃપાના રાજ્યસન પાસે આવવા માટે પ્રભુએ આપણને કૃપા આપી છે. હવે આ તો ઈશ્વર, હી વોઝ ગોડ, અને જો માણસોમાંથી પસંદગી કરવાની થાય તો શું કરવું પડે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માણસની સમાનતામાં આવવું પડે. ધો હી વોઝ ગોડ, હી બીકમ મેન. એ ઈશ્વર હતા પણ એ માણસ જાતની સમાનતામાં, માણસ જાતનો જન્મ લઈને, માણસનો જન્મ લઈને એ આપણી સમાનતામાં આવ્યા. અને કહે છે કે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. જેણે પાપ જાણ્યું ન હતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. કહે છે કે હારૂનની માફક જેને દેવે બોલાવ્યો હોય તે. પ્રકટીકરણ 13:8 કહે છે ને, જગતના મંડાણની અગાઉ મારી નંખાયેલું હલવા. ઈશ્વરે તેમને જગતના મંડાણની અગાઉ તૈયાર કર્યા હતા. દેવે કહે છે કે જેમ હારૂનની પેઠે જેને બોલાવ્યો હોય એના સિવાય બીજું કોઈ આવી શકતું નહીં, અને જગતના મંડાણની અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તૈયાર કરવામાં આવ્યા હતા મારી નંખાયેલા હલવાન તરીકે. અને આ બધી જ બાબતો એમણે સાબિત કરી, બતાવીને પુરવાર કરી કે માણસોમાંથી લેવામાં આવે, એ માણસ બન્યા. તેમણે શિક્ષણ આપ્યું, પાપ પરીક્ષણ, માણસ જાતના સર્વ પરીક્ષણમાંથી, સર્વ પરિસ્થિતિમાંથી, સર્વ સંજોગોમાંથી, સર્વ મુશ્કેલીમાંથી એ પસાર થઈને એમણે પુરવાર કરી બતાવ્યું. અને જગતના મંડાણની અગાઉ મારી નંખાયેલા હલવાન તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. અને આ બધી જ બાબતો આ લેખકે બતાવતા પછીથી પ્રભુ સુ ખ્રિસ્તને અહીં ગાળી ગેસમાની વાડીમાં જે દુઃખ તેમણે જે અનુભવ્યું, જે પાપની પરાકાષ્ઠા, ધો હી વોઝ અ સિનલેસ, તેમના પાપ નહોતું, પરંતુ જ્યારે પાપની પરાકાષ્ઠા તેમણે અનુભવી ત્યારે તેમની પરિસ્થિતિ કેવી થઈ તેનું અહીંયા વર્ણન કરે છે. એટલે તેનો પરસેવો લોહી જેવો થઈ ગયો. એ કેટલું બધું એમના પ્રેશર આવ્યું હશે. એક દાખલો મને યાદ છે. એકનો એક દીકરો હતો અને મૃત્યુ પામ્યો. વલસાડની આ વાત છે. અને માનો એકનો એક જુવાન દીકરો હતો. તો એ મા એટલી બધી દુઃખી થઈ ગઈ કે એક એક રાતની અંદર એમના વાળ સફેદ થઈ ગયા. તો એ દુઃખની પરાકાષ્ઠા એમણે કેવી અનુભવી હશે? એક રાતમાં એમના વાળ સફેદ થઈ ગયા. અને એ જ પરિસ્થિતિ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનુભવી. એ અનુભવી ત્યારે એ પરસેવો એ લોહી જેવો થઈ ગયો. પરંતુ અહીં ગાળી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. આ પરિસ્થિતિમાં જ્યારે આપણે આવીએ છીએ, પરંતુ જ્યારે આપણે ઈશ્વરના હાથમાં આપણી જાતોને સોંપી દઈએ છીએ, ત્યારે ઈશ્વર પોતાનું સામર્થ્ય આપણા હકમાં પુરવાર કરે છે. ત્યારે તેનું સામર્થ્ય આપણા હકમાં પ્રગટ કરે છે. અને ત્યારે આપણે આ મુશ્કેલીમાંથી, આ યાતનામાંથી, આ પરિસ્થિતિમાંથી, આ સંજોગોમાંથી તેની કૃપામાં અને તેના સામર્થ્યમાં આપણે પસાર થઈ શકીએ છીએ. જો ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામવી હોય તો અહીં ગાળી શું કહે છે? સૌ પ્રથમ તો કહે છે તેણે દેવનો ડર રાખ્યો. સાતમી કલમમાં કહે છે કે તેમણે દેવનો ડર રાખ્યો, પ્રાર્થના કરી અને આજ્ઞા પાલન શીખ્યો. સો આપણે આપણા આત્મિક જીવનની વૃદ્ધિ પામવા માટે ઈશ્વરની બીક રાખવી જરૂર છે. આપણે આજ્ઞા પાલન શીખવું જરૂરી છે. આપણે આવા સફરિંગમાંથી, આવી યાતનામાંથી પસાર થવું જરૂરી છે. ખ્રિસ્તી બિલીવરની આ વાત આવે છે, જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એ સીધો અને સાદો અને બહુ સહેલો માર્ગ નથી, પણ એ તો યાતનાઓનો માર્ગ છે. એવું નથી કે આપણે ખ્રિસ્તી બની ગયા, બિલીવર બની ગયા એટલે બધું જ સારું અને સીધું થઈ જાય છે. ના ના અને ના. તમારે અને મારે ખ્રિસ્તી વિશ્વાસી તરીકે એમાંથી પસાર થવાનું હોય છે, પડે છે. અને અત્યારે પણ આપણે પસાર થઈ રહ્યા છે. અમે આપણે તેને ડાયવર્ઝન કે ડોજ કરી શકતા નથી, પણ પ્રભુ આપણને શીખવાડે છે કે ઈશ્વરની બીક રાખવી જરૂરી છે, આપણે તેમાંથી પસાર થવું જરૂરી છે, આપણે પ્રાર્થનાવાદી જરૂરી બનવું જરૂરી છે, અને આપણે વી હેવ ટુ બી ઓબિડિયન્સ, આપણે આજ્ઞા પાલન શીખવું જરૂરી છે. જો ઈશ્વરનો હેતુ આપણે આપણા જીવનમાં પૂરો કરવો છે તો, કારણ કે ઈશ્વરે આપણને હેતુસર બોલાવ્યા છે અને હેતુસર આપણને આ ટાઇટલ આપવામાં આવ્યું છે કે તમે પસંદ કરેલી જાતિને, રાજમાન્ય યાજક વર્ગને, પ્રભુના ખાસ લોકો છો. એ એટલા માટે કે આપણે ઈશ્વરનો હેતુ પૂરો કરવાનો છે. અને જો આપણે ઈશ્વરનો હેતુ પૂરો કરવાનો છે તો આપણા જીવનની અંદર આ બાબતો ખૂબ જ જરૂરી છે. એ આપણો ગોલ બની રહ્યો હોવો જોઈએ. અને જ્યારે આપણે આ હેતુ પૂરો કરીએ છીએ, આપણે આજ્ઞા પાલન શીખીએ છીએ, ઈક્વલ ઈશ્વરની બીક રાખીએ છીએ, આપણે પ્રાર્થનાવાદી બનીએ છીએ અને આપણા પરિસ્થિતિ પસાર થાય છે, ત્યારે આપણે સંપૂર્ણ થયા છે. અને પાઉલ શું કહે છે કે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. અને ત્યારે જ આપણે સ્વામીને સારું, ઉપયોગી અને તૈયાર કરેલું પાત્ર બનીશું. પણ તેના માટે બી સબમિસિવ એન્ડ બી ઓબિડિયન્ટ. પ્રભુ આ આજ્ઞા પાલન તમારી પાસે અને મારી પાસે માંગે છે, અને ત્યારે આપણે બીજાઓને માટે અનંત તારણનું કારણ બનીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધી જ બાબતોમાંથી પસાર થયા, બધી જ પરિસ્થિતિમાંથી પસાર થયા, તેમણે બધાનો સામનો કર્યો, અને ત્યારે જ એ બીજાઓના માટે અનંત તારણનું કારણ બન્યા. અને જો તમારા અને મારા જીવનમાં આ બાબતો ન હોય તો આપણે બીજાઓના માટે કેવી રીતે અનંત તારણનું કારણ બની શકીએ? અહીંયા લેખક કહે છે કે તેને મલખી સદેકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું. અહીં મલખી સદેકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણે સાતમા અધ્યાયની અંદર મલખી સદેકનો આખો વૃત્તાંત છે, એટલે જ્યારે આપણે સાતમો અધ્યાય વાંચીશું અને લઈશું ત્યારે તે વિશે આપણે વધારે જોઈશું. પરંતુ શું છે કે તમે આ મલખી સદેક વિશે અમારે ઘણું કહેવાનું છે પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો. આ હેબ્રુનો લેખક આ જુઈશ કમ્યુનિટીને કે જેઓ યહૂદીઓમાંથી ખ્રિસ્તી થયા હતા તેઓને સંબોધીને કહે છે, ને આપણા માટે પણ આજના જીવનમાં એટલું જ આ લાગુ પડે છે, કે છે કે તમે સાંભળવામાં મંદ થયા છો. આપણે આપણી આત્મિક જીવનની દોડમાં આજે ક્યાં છીએ? આપણા આત્મિક જીવનની દોડમાં આજે આપણે 2013ના વર્ષમાં આપણે ક્યાં છીએ? શું આપણે પ્રગતિના પંથે છીએ કે આપણે અધોગતિના પંથે છીએ? કે આપણે જ્યારે આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે આપણે જ્યારે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો એ જ લેવલ પર આપણે છીએ, તેનાથી આપણે આગળ વધ્યા નથી કે પાછળ હટ્યા નથી કે આપણે પ્રગતિ કરી નથી? કે છે તમે સાંભળવામાં મંદ થયા છો. પ્રભુ આ હેબ્રોના લેખકે આ લોકોની આગળ બધી જ સાબિતી આપી દીધી કે હી ઇઝ અબોવ ઓલ, અને પછી કે છે કે તમે સાંભળવામાં મંદ થયા છો, અને તેથી કે છે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં, ને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે અને તેમના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખે ને તેઓને આંખે સૂજે, તેઓને કાને સાંભળે ને મનથી સમજે ને ફરે ને હું તેઓને સાજા કરું. શું તમારા મારા હકમાં આજે આ બાબત બની રહી છે? ભૂલ ક્યાં થાય છે? આપણા આત્મિક જીવનની વૃદ્ધિ પામવા માટે આપણે ક્યાં છે? આપણી ભૂલ ક્યાં થાય છે? શું પ્રભુના વચનમાં કોઈ ભૂલ છે? શું પ્રભુના પ્રેમમાં કંઈ કચાશ છે? શું પ્રભુના બલિદાનમાં કંઈ ખોટ છે, કંઈ અધૂરાપણું છે? અથવા તો શું ઈશ્વરનો પવિત્ર આત્મા આ દિવસોમાં બુઠ્ઠો થઈ ગયો છે, કે જે અસરકારક નથી, જે અસર કરતો નથી, જે જીવનને બદલી લાગતો નથી? તમારા અને મારા જીવનની પરિસ્થિતિ કેવી છે? આપણા આત્મિક જીવનની દોડમાં આપણે ક્યાં છીએ? પ્રશ્ન ક્યાં છે? શું આપણે વચનો સાંભળવામાં મંદ થયા છે? જો કૂવામાં હોય તો તે હવાડામાં કે થાળામાં આવે. શું એવું કંઈ શક્ય છે કે ભૂલ અહીં થતી હોય કે જેથી કહીને એ વચન કે પાણી પુલપીઠ સુધી પ્યુ સુધી આવતા ન હોય? શું ભૂલ અહીંયા થાય છે કે જે વચનો તમારી માતૃભાષામાં જે આપવામાં આવે છે એ કદાચ તમે સમજી શકતા ના હો, તમારા આત્મિક જીવનની વૃદ્ધિ થતી ના હો? પ્રશ્ન ક્યાં છે? આજે પ્રશ્ન આપણને પણ લાગુ પડે છે કે તમે સાંભળવામાં મંદ થયા છો. 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ અને 70 ને 80 વર્ષ, અને આપણે આંગળી ઊંચી કરી છે ને ત્યાંને ત્યાં જ છીએ. ગોળ ગોળ આપણે ફરીને આવીએ છીએ અને ત્યાં જ આપણે રોકાઈ જઈએ છીએ. આપણી આત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ પામતા નથી. પ્રભુના વચનોમાં શું એ કચાસ છે? આપણે એ વિશે વિચાર કરીએ. કહે છે કે અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ સા છે, કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ સા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. તમારે તો ઉપદેશકો થવું જોઈતું હતું. દેવર ક્રિશ્ચિયન સિન્સ લોંગ ટાઈમ, ઘણા વર્ષોથી તેઓ ખ્રિસ્તીઓ હતા, પણ તેઓને કહે છે કે તમારે તો ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તમને દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને શીખવે તેવી અગત્ય છે. દેવના વચનના મૂળ તત્વ પાપા પગી મામા લગી ચાલ કીકી ચાલ મારી કીકી પડી ઉઠ કીકી ઉઠ કીકીને ક્યાંથી કીકીને કીકો કીકો ક્યાંથી ઉઠી કેમ? કારણ કે દેવના વચનના મૂળ તત્વો સાચે એ કોઈ એમને શીખવી અગત્ય છે. હજી તો બાટલીથી તેઓ દૂધ પી રહ્યા છે, બાટલી તેમને છોડવી નથી. આટલા વર્ષો થયા પછી તેઓ ખ્રિસ્તી વિશ્વાસમાં વૃદ્ધિ પામતા નહોતા, અને આજે આપણામાંના ઘણા એવા છે કે જેઓ ફક્ત બાટલીથી દૂધ પીવાનું ઈચ્છી રહ્યા છે, બાટલીથી જ દૂધ પીવે છે. તેમને ભારે ખોરાક ખાવો નથી, તેમને વચનો વાંચવા નથી, વચનો સમજવા નથી, પ્રાર્થના કરવી નથી, આજ્ઞાપાલન શીખવું નથી, ઈશ્વરની બીક રાખવી નથી, ફક્ત બાટલીથી. શું તમારી અને મારી ઘણી વાર આપણામાંની આપણામાંના ઘણા ખરાને આવી પરિસ્થિતિ નથી? હું નથી જાણતો. તમે પોતાની જાતને સારી રીતે જાણો છો. પાપા પગી અને મામા નહીં, તેમાંથી આપણે આગળ વધવા માંગતા નથી. અંતેથી પાઉલ એફેસિયન લખે છે, ત્યારે કહે છે કે સર્વ હથિયારો સજો, એક નહીં બે નહીં પાંચ નહીં, પણ કહે છે કે સર્વ હથિયારો સજો. અને જે સર્વ હથિયારો નહીં હોય તો આ વર્તમાન જગતમાં શેતાન ઇઝ અ પાવરફુલ સોર્સ, ગજબ છે. તમારું મારું કશું જ ચાલવાનું, તમારું મારું કશું જ ચાલવાનું નથી. એક વખત ચાર્લ્સ રૂથ ઘરમાં હતા, ત્યારે એ એક મૂવી એ લોકોએ ચાલુ કર્યું અને થોડુંક મેં જોયું, થોડુંક જ મેં જોયું, મને કશી ખબર નથી, પણ હું માનું છું કે આર્નોલ્ડ જે મિસ્ટર યુનિવર્સ હતો ને એનું મૂવી હતું. અને વિલનની પાસે મોટી તલવાર હતી, પણ આ તો બોડી બિલ્ડર હતો એટલે એની પાસે જે લાકડું હતું ને એ આટલું જાડું લાકડું હતું, આટલું જાડું લાકડું. અને એ લાકડું લઈને એની સામે ગયો, પણ પેલાની પાસે તલવાર હતી. પણ તમે નહીં માણ, પણ ત્રણ વખત એણે એટેક કર્યો આ હીરોએ, આ આર્નોલ્ડે, પણ પેલી ભાજી કાપી નાખી ને એવી રીતે ડીંગલા, આપણે થોરિયાન માં ડીંગલા ઉડી જાય છે ને, એવી રીતે લાકડા ડીંગલા ઉડી ગયા. અને ત્રીજી વખત જયારે ડીંગલું ઉડી ગયું ને ત્યારે એને કીધું કે બેડ આઈડિયા, તમારી મારી પાસે જો મ્યાન એકલું જ હશે ને, તલવાર નહીં હોય ને, તમે એમ કહેશો કે આ મ્યાન છે ને આપણે લડી લઈશું, ડીંગલા ઉડી જશે તમારા ને મારા. જો ઈશ્વરનો ડર આપણા જીવનમાં નહીં હોય, ઈશ્વરનું આજ્ઞા પાલન નહીં હોય, વિશ્વાસમાં વૃદ્ધિ નહીં હોય, વચનોમાં વૃદ્ધિ નહીં હોય, તમારા મારા ડીંગલા ઉડી જશે. કારણ કે આ સમય એવો છે, આ પરિસ્થિતિ એવી છે. શું આપણે સાંભળવામાં મંદ થયા છે? સાંભળવામાં આપણે મંદ થયા છે? કેમ કે જે દૂધ, જે કોઈ દૂધ પીવે છે તે ન્યાયીપણા સંબંધી બિન અનુભવી છે. કેમ કે તે બાળક જ છે, તે બાળક જ છે, ન્યાયીપણા સંબંધી બિન અનુભવી છે. અને વાલાઓ, આ દેવનું ન્યાયીપણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના બલિદાન દ્વારા, વધસ્તંભના બલિદાન અને લોહી દ્વારા જગતની, જગતના મંડાળની અગાઉ તૈયાર કરવામાં આવ્યું હતું, તમારા માટે અને મારા માટે, અને જે કોઈ વિશ્વાસ કરે તેના માટે. અને સમયની સંપૂર્ણતાએ એ ન્યાયીપણું રજૂ કરવામાં આવ્યું, તેને અમલમાં મૂકવામાં આવ્યું, તેને પરિપૂર્ણ કરવામાં આવ્યું. અને જો એ ન્યાયીપણાના ભાગીદાર તમે અને હું થયા નથી, એ ન્યાયીપણાના અનુભવમાં કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વધસ્તંભ ઉપર પરિપૂર્ણ કર્યું તમારા માટે અને મારા માટે, જો એ અનુભવમાં તમે નથી આવ્યા તો યુ આર અ ચાઇલ્ડ, અને હજી તમે જ બાટલીથી દૂધ પી રહ્યા છો. જો એ ન્યાયીપણાનો અનુભવ તમારામાં નથી, એ સફરીમાંથી તમે પસાર થયા નથી, તો તમે અને હું બાળક છીએ. એ વચનો આપણે વાંચતા નથી, એ વચનો જો આપણે જીવનમાં ઉતારતા નથી, આપણે તેને સમજતા નથી, તેને એપ્લાય કરતા નથી, તો આપણે બાળકો છીએ અને આપણે બાટલીથી દૂધ પી રહ્યા છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવાનું છે, અને એ આપણા જીવનની દોડ છે, અને એ આપણા જીવનનો ગોલ છે, અને એ ઈશ્વરનો હેતુ છે. આપણે એ પૂરો કરવાનો છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચીએ અને બીજાઓને, બીજાઓને માટે અનંત તારણનું કારણ બનીએ. એ આપણા માટે કેટલું અગત્યનું છે. તો વાલાઓ, શક્ય બને તો બાટલીથી દૂધ પીવાનું આપણે બંધ કરી દઈએ ને બહારે ખોરાક. આ વચન છે, એ વચન આપણે વાંચીએ, આ વચન છે આપણે વાંચીએ, તેને સમજીએ, તેને જીવનમાં મૂકીએ અને શેતાનની સામે ઊભા રહી શકીએ. એ પ્રભુ આપણી પાસે આજે આ વચનો દ્વારા આપણી પાસે માંગે છે કે દેવના વચનના મૂળ તત્વ આપણે બાજુ પર મૂકી દઈએ, બાટલી મૂકી દઈએ અને ભારે ખોરાક ખાતા શીખીએ. આજ્ઞા પાલન, ઈશ્વરની બીક, વચન આપણે વાંચીએ ને એ પ્રમાણે ચાલી. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. જ્યારે અમે આંગળી ઊંચી કરી અને વર્ષો વીતી ગયા, પ્રભુ જો અમે વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા ન હોય તો આજે તમારું વચન અમને અહીં ગાડી છું, નહીં ગાડી છું, નહીં ગાડી છું, નહીં ગાડી છું.